अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तावित आ भागवत कथा नी अंदर आप समस्त वैष्णव भक्तों नू हार्दिक स्वागत छे। आ जगत में आपणे घणा घणा लोकोनो संग करीए छीए जेने कहेवाय मित्रता। बेनपणी छे, मित्र छे, सगावाला घणा घणा लोकोनो साथे आपणे मिलन थाय छे। पण आ जगतनी अंदर सौथी श्रेष्ठ जो संग होय तो भगवानना वाला वैष्णव भक्तोनो, शुद्ध भक्तोनो संग अति दुर्लभ छे, जेम तेम नथी मळतो। बहु जन्मोना पुण्य ज्यारे भेगा थाय त्यारे एने साधुओनो संग थाय छे, अने एना पछी ए भक्तिमां आगळ वधे छे, भगवानने जाणे छे। એટલા માટે પ્રભુ રામ જ્યારે શબરીજીને ઉપદેશ આપે છે, શબરીજીને કહે છે પ્રથમ ભક્તિ, સૌથી પહેલી ભક્તિ શું છે? શબરીજીએ કીધું કે સૌથી પહેલી ભક્તિ કઈ છે? ત્યારે રામ કહે છે પોતાના મુખેથી, ભગવાન કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા। સૌથી પહેલી ભક્તિ સંતોની સંગતિ કરો, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા, અને બીજી ભક્તિ કઈ છે કે ભક્તોના મુખેથી હરિ કથા સાંભળો। શબરીજીએ જ્યારે આ ઉપદેશ સાંભળ્યો તો શબરીજીનું હૃદય પુલકિત થઈ ગયું। શબરીજી વિચાર કરે છે કે આ જગતના લોકો તો અલગ અલગ વસ્તુઓને શ્રેષ્ઠ માને છે, કે સૌથી શ્રેષ્ઠ મારા મિત્ર છે, બેનપણી છે, એનો સંગ પ્રાપ્ત કરવો। પણ આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો સાધુઓની સંગતિ છે, સંતોની સંગતિ। એટલા માટે રામને કહેવું પડ્યું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા। અને બધાને મળતી એ નથી પાછી, એવું નથી કે બધાને મળી ગઈ હોય, બહુ દુર્લભ છે। લાખો ને કરોડો, અરબો ખરબો જીવો, જીવાત્માઓ ભટકી રહ્યા છે, પણ કોઈને ખબર નથી, લક્ષ્યની ખબર નથી। લોકો છોકરાઓને અમેરિકા મોકલે છે કે નહીં, અમેરિકા જઈને સુખી થઈ જશે છોકરાઓ, અમુક ડોક્ટર બનાવે, અમુક એન્જિનિયર બનાવે છે, અમુક વકીલ બનાવે, અમુક કે અમારી પેઢી સંભાળશે, બાપ દાદાની પેઢી હોય ને એ સંભાળશે। પણ વાસ્તવિકમાં આ જગતના જીવોને એ ખબર નથી કે સાચી વસ્તુ શું છે। જેમ ઘેટા અને બકરાઓનું જે ટોળું હોય કેમ ચાલે, એવી રીતે આ જગતની અંદર બધા લોકો ચાલે છે। હવે 9 દિવસ ઊંધા માથે નાચશે, એક નાચે એટલે બીજા નાચે, ખબર નથી। મોટી મોટી સિટીમાં લોકો 2-2 હજાર, 5-5 હજાર ના પાસ લે છે, 10-10 હજાર રૂપિયા પાસ ના છે, 9 દિવસના 10 હજાર રૂપિયા, 1 દિવસના 1000 રૂપિયા પાસ લઈને જશે। પણ એ લોકોને ખબર નથી કે અંબેમાનો ગરબો, કે પહેલા તો એ જ ખબર નથી કે કયા માતાજીનો ગરબો છે, અંબેમાનો હોય તો એ લોકોને ખબર નથી, બોલો કે કયા દેવીને બેસાડ્યા છે, કયા ખૂણામાં મંદિર છે। એ લોકો માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ, કૂદકા મારવા ખાલી જાય બસ। તો ઊંધા માથે ખાલી બધા આ તહેવારો માત્ર પોતાની માટે મનાવે છે, સાત્વિક અને શુદ્ધ. એમાં ક્યાંય કીધું છે કે અંબે મારા ગરબામાં ઓલા સનેડો વગાડજો, કે શાહરૂખ ખાન નું ગીત વગાડજો, કે બચ્ચન નું ગીત વગાડજો? એક પણ તમને માતાજીના ગરબા તમને લાગતા હોય તો મને તમે કહેજો કે બધા શુદ્ધ ભાવથી બધા કરે છે. ગણપતિ હોય, હોળી હોય, ધૂળેટી હોય, કે રામનવમી હોય, કોઈ બી વસ્તુ તમે તો શું એને એ જે કાર્ય કરે છે એમાં સફળતા મળશે? બધા એરિયાના ભેગા મળીને, સોસાયટીના ભેગા મળીને ગરબા કરે ને ખર્ચો કરે ધૂમધામથી, ઉલટાનું રિએક્શન આવશે. ભગવાનના નામે, દેવતાઓના નામે પાખંડ રમે છે તો શું? દેવતા તો આપણા કરતા વિશાળ છે, બધું જોવે છે કે આ શેના માટે આ બધું વસ્તુ ચાલી રહી છે. એના કરતા ન કરવું બેસ્ટ છે, સારું છે. બધા ઊંધા માથે માત્ર નરકની ઓર જઈ રહ્યા છે. સાચી વસ્તુ શુદ્ધ ભક્તિ શું છે એ જ કોઈને ખબર નથી કે મને આ મનુષ્યનો દેહ મળ્યો છે, આ દેહથી હું શું કરું, લક્ષ્યની ખબર જ નથી. ઊંધા માથે અમારા ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત આપતા, રિયલની કે રિયલ ઘટના છે. અમે કે ફાટક આગળ ઊભા હતા અને ઘેટાઓનું ટોળું, ઘેટા અને બકરા બધા ભરવાડ ચરાવતા હતા, અને ઘેટા ને બકરા હંમેશા નીચું મોઢું કરીને જાય. ઊંચું મોઢું કરીને ક્યારે કોઈ જોયું છે? એ નીચું મોઢું કરીને જાય આગળ. રેલવેનું ફાટક બંધ હતું, અમે કે ગાડીમાં કારમાં બેઠા હતા અને ટ્રેન આવી રાજધાની ફૂલ સ્પીડમાં, અને એક બકરું ગયું, કપાઈ ગયું. આગળ વાળાને પાછળ વાળાને ખબર છે કે આગળ વાળું બકરું, તો એ ગયું ઊંધા માથે. એક સાથે ભેડિયા ભસાન, જેને કહેવાય ભેડિયા ધસાન, એક સાથે 15-20 બકરા અંદર કપાઈ ગયા ટ્રેનમાં. પાછળ વાળાને ખબર છે કે આગળ વાળો બકરું ગયું છે, ઘેટું ગયું, કપાઈ ગયું છે, કે મારે આગળ ન વધાય. ગુરુ મહારાજ વિચાર કરે છે કે ઠીક એવી જ રીતે આ જગતની અંદર એક પછી એક મરે છે અને મરી મરી બધા નરકમાં જાય છે, સડે છે, દુખી થાય છે. પણ જે લોકો ઉપાડીને લઈ જાય છે, ગામને પાદરે લઈ જાય, છેક સ્મશાન સુધી લઈ જાય છે, એ જીવાતમાં ક્યારે વિચાર નથી કરતો કે મારી આ દશા આવી આવશે. અને રાહત દિવસ આ શરીરને નશ્વર અસત ગ્રહાત, જેને કહેવાય. આ શરીર કેવું છે કે અસત વસ્તુથી બનેલું છે. આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ, 5 વસ્તુનું આ શરીર બન્યું છે. તો આ શરીર ફરીથી 5 મહાભૂતમાં મળી જશે. તોય કે સંસારના લોકો આ અસત વસ્તુમાં પડ્યા છે. આપણે આપણી ઇન્દ્રિયોને કેટલું સુખ આપ્યું. આંખને જે વસ્તુ જોતી હતી કે મને આ વસ્તુ, મને આના દર્શન મને બહુ ગમે છે, ટીવી જોવાનું, પતિ હોય, પ્રેમી હોય, કોઈ પણ વસ્તુ, તો આંખને આપણે જોવડાવીએ છીએ. કાનથી આપણે પિક્ચરના ગીતો ને સિરિયલો ને બધું સાંભળીએ છીએ. મોઢેથી ભગવાન સિવાય બીજી બધી વસ્તુ બોલીએ. આ શરીરથી બધી વસ્તુઓ પાપ કર્મ કરીએ છીએ, અને શરીરને સુખી કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. અને આપણે નાનપણથી લઈને ઘડપણ સુધી બધું સુખ જ આપ્યું છે આજ સુધી. બોલો, ટાઈમ હોય તો સત્સંગમાં જવું છે. 100 જણામાંથી એક વ્યક્તિ આવે છે, ટકાવારી ગણે ને 100 જણામાંથી એક વ્યક્તિ આવે છે, અને એ એક વ્યક્તિ આવે છે ને એને ટાઈમ નથી કે લાવ મારા આત્માના કલ્યાણ માટે, મારા પરિવારના, સમાજના, મારી પેઢી, આવનારી જેટલા યુગ, જેટલા પણ મારા સંતાનો થશે दीकरा ना दीकरा ने दीकरा ए पेढ़ीओ ना उद्धार माटे हूं तो जाऊं, बीजाने भले ज्ञान नहीं पण मने तो ज्ञान छे ने। हिरण्यकशिपु ने ज्ञान नहोतुं पण प्रहलाद महाराज ने ज्ञान हतुं, नानो 5 वर्षनो बाळक, एने खबर हतुं के मारा जीवन नुं लक्ष्य शुं छे। भले मारा पिता ने खबर नहीं पण मने तो खबर छे ने के मारा जीवन नुं लक्ष्य भगवान नी सेवा करवी छे, भगवान नी भक्ति करवी छे। तो भेड़िया दसान जेम बकरा एक पछी एक पेला कतलखाना मां तमे जोयुं छे ने, कापी कापी ने मूकी लटकावी दे चामडू उतारी ने, अने बाजू मां बकरा लाइन मां लागी छे, लाइन मां बकरा ओलू खाण होय ने ई खाधे जाय, सुकू खातर सुकू खाण होय खाधा राखे, अने खबर छे के एक ने पकड़ी અને તરત ડોકું અડધું અડધું આમ કાપી દે બકરાઓનું, અને તરત જ ચામડું કાઢે, ચામડું કાઢીને એના જે પગ હોય ને પગમાં આંટી હોય એ તારમાં બાંધી દે, ઊંધો માથું નીચે ને પગ ઉપર, આવી દશા છે। ઓલું બકરાને ખબર છે ઈ એને દોરડાથી બાંધ્યું નથી, અને એને ખબર છે કે મારા આના પછી મારો વારો આવવાનો છે, પણ તો એ ઘાસ ખાય છે, લીલું લીલું ઘાસ ને ખાણ નાખે, એમાં ને એમાં મદમસ્ત છે, ઊંધું માથું કરી ચાલુ જ છે ખાવાનું। ઓલો એ ખાતો હતો, ઓલો જે લટકેલો છે ને એ ખાતો હતો, એને ખબર હતી કે હવે મારો નંબર છે, એને ભાગવું હોય તો ભાગી શકે છે, પણ તો એ ત્યાંથી એક ડગલું એ ફરતો, એક ડગલું આગળ જતો નથી। એવી રીતે આ જગતની અંદર બધાને ખબર છે કે અમે જન્મ મૃત્યુના ચક્કરમાં છીએ, અને આ જીવન મનુષ્ય દેહ અમને ભગવાનની માટે મળ્યો છે કે ભગવાનની ભક્તિ કરશું, તો એ ઊંધા માથે લીલું લીલું ઘાસ ખાય છે। ગણપતિ ગયા તો ગણપતિ ઉજવી નાખ્યા, હવે નવરાત્રી એટલે ઘર સફાઈ કરે, ઘર સફાઈ કરવાનો અર્થ શું છે, સુખ સંપત્તિ ઘર આવે, ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય, એટલે આજે હડેલું ટીવી જાય નવું આવે, હડેલું ફર્નિચર જાય નવું આવે, કલર નવો ઓઇલ પેન્ટ થાય, એટલે લોકો આજના દિવસે ઘસી ઘસીને લક્ષ્મી આવે ને। પણ એટલા મૂર્ખ લોકો છે ને સંસારના જીવાતમાં, ઘર ઘસી ઘસીને સાફ કરશે, દિવાળીના દિવસે ચાંદલા કરશે, ચોપડા પૂજન કરશે, લક્ષ્મીજીની પૂજા કરશે, શુદ્ધ પવિત્ર, પણ તમને એક જ વસ્તુ કહું કે ઘરે તમારે કોકને કંકોત્રી આપી હોય તો શું તમે કટ મીડી ને જીન્સ પહેરીને એકલા જાવ છો, પતિને હારે લઈને જાવ, એકલા કોઈ જાય છે? એક દાખલો આપું છું, આજનો આ યુવા પેઢીની વાત છે, એક વસ્તુ છે કે કળિયુગનો જીવાત્મા જ્યારે આપણને કાર્ડ આપ્યું હોય, કંકોત્રી આપ્યું હોય, નિમંત્રણ આમંત્રણ, તો શું એ પત્ની એકલી જાય છે, એના પતિને સાથે લઈને જાય કે આપણે ત્યાં જવાનું છે? તો આ જગતના લોકોને એટલી ખબર નથી પડતી કે સંસારની સાધારણ સ્ત્રી પણ પતિને લીધા વગર એકલી ક્યારે જતી, અને જ્યાં પતિ જાય ત્યાં પાછળ પાછળ પત્ની જાય। તો બધા લોકો લક્ષ્મીજીને પૂજે છે, નારાયણને કોઈ પૂજતો? તો શાસ્ત્ર કહે છે કે જ્યારે તમે નારાયણની પૂજા કરશો, નારાયણની ભક્તિ કરશો, તો લક્ષ્મી તો ઓટોમેટિક પાછળ પાછળ આવશે, એને કઈ પાછળ જવાની બીજી જરૂર નથી, કે લક્ષ્મીજીને ખુશ કરવાની જરૂર નથી। નારાયણને જો તમે ખુશ કરી લેશો, નારાયણને એ ભગવાનને જો તમે પોતાના ઘરે બોલાવશો ને, તો એના પાછળ પાછળ લક્ષ્મી તો એની પટરાણી છે, પત્ની છે, એ તો ઓટોમેટિક આવી જશે, એને પછી સ્પેશિયલ બોલાવવાની જરૂર નથી। તો ઘણા લોકોને કહીએ ચાલો ને જાત્રામાં, અમારે તો લક્ષ્મી પૂજન છે, આમ છે ઘણા ઘણા બાના કાઢે, પણ જ્યારે નારાયણને તૃપ્ત કરશું, એ ભગવાનને ભગવાનના ધામમાં જશું, તો જ્યારે ભગવાન તૃપ્ત થઈ જાય, ભગવાન ખુશ થઈ જાય, તો પછી લક્ષ્મી, 33 કરોડ દેવતા અને સમાજ જે બધું છે ને એ બધા તૃપ્ત થઈ જશે. તો આ 15 મિનિટ જે પણ બોલ્યા એનો સાર એક જ છે કે સંતોની સંગતિમાં જીવન વિતાવવું જોઈએ, જીવન ગાળવું જોઈએ. એક એક ઘડી આપણી બહુ કિંમતી છે અને એક એક ઘડી આપણે ઘર પરિવાર સમાજ એમાં એમાં વિતાવી રહ્યા છે. અને અંત સમયે જ્યારે આપણને ભગવાનના ધામમાં જવાની ઈચ્છા હશે પણ આપણી પાસે ટિકિટ નહીં હોય, ચાલુ ડબ્બાની નહીં હોય, જનરલ ડબ્બાની ટિકિટ નહીં હોય, એટલા માટે નમ્ર નિવેદન કે વેઇટિંગ ટિકિટ તો કઢાવો, કદાચ છેલ્લે છેલ્લે કન્ફર્મ થઈ જાય. એટલે રોજ આવીને અહીંયા પૂછવાનું, ભાઈ મારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં થઈ. રોજ 4 વાગે આવી અને પૂછવાનું ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં થઈ. એક દિવસ છે ને ટિકિટ કન્ફર્મ થઈ જશે. અને ભગવાનના દ્વાર, જે ઓલો એસીનો ડબ્બો ખુલે ને એમ આપણા દ્વાર ખુલી જશે વૈકુંઠના. પ્રથમ ભક્તિ સંતન કરે સંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા. ભગવાન કહે છે જે મારી કથાને પ્રેમ કરે છે, મારા ભક્તોની સાથે મિત્રતા કરે છે, સંબંધ બનાવે છે, એ સંબંધ જન્મો જન્માંતર સુધી રહેશે, એક બે વર્ષ માટે નહીં રહે. આ જગતમાં તમે જુઓ છો કે બેનપણી હોય, સગાવાલા હોય, આજુબાજુમાં રહેતા હોય, એટલો મોટો ગાઢ સંબંધ બની જાય, પછી 6 મહિના પછી જુઓ એકબીજામાં વ્યારી દુશ્મન બની જાય 6 મહિનામાં જ. પણ ભગવાનનો અને સંતોનો જે સંબંધ છે ને, ગુરુનો, એ જન્મો જન્માંતર સુધી સાથે ને સાથે જ હોય છે, એ ક્યારે તૂટતો નથી. કદાચ શિષ્ય પણ તોડી નાખે પણ ગુરુ ક્યારે તોડતા? ગુરુ તો જ્યાં સુધી એને ભગવાનના ધામમાં નહીં મોકલે ને ત્યાં સુધી એનો પીછો છોડતા નથી, વારે વારે લેવા આવશે. જેટલા જન્મ થશે ને એટલા જન્મમાં એ ગુરુ એને લેવા આવશે, કારણ કે ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યને આ અંધકૂપમાંથી નીકાળી અને ભગવાનના ધામમાં લઈ જવું. નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞની અંદર પ્રહલાદ મહારાજના ગુણોનું વર્ણન કરે છે. આ ભક્તોના ગુણો વારંવાર જેટલા આપણે સાંભળશું એટલું આપણું હૃદય પરિવર્તન થશે, પવિત્ર થશે. જેમ જેમ આપણે ભગવાનની કથા કર્ણ દ્વારા શ્રવણ કરશું, એ ભાગવત કથારૂપી જે દવા છે આપણા કાન દ્વારા હૃદયમાં જશે ને, તો હૃદયનો બધો મેલ કચરો કાઢી નાખશે. એ ભાગવત રૂપી કથા, ભાગવતમાં માત્ર ભગવાનના અને એમના શુદ્ધ ભક્તોના ગુણોનું વર્ણન થયું છે. જેમ જેમ આપણે આ કથા શ્રવણ કરશું એમ આપણે પણ એ પ્રહલાદ મહારાજમાં જે ગુણ છે ને એવા ગુણ આપણામાં આવી જશે. જેટલી કથા આપણે સાંભળશું ભક્તોની કે ભગવાનની, તો ભગવાનમાં ને ભક્તોની અંદર જેવા ગુણ છે ને એવા ગુણ આપણામાં પણ આવી જશે. એક દ્રષ્ટાંત છે, એક ગામમાં એક બ્રાહ્મણ બકરીને ખભા પર લઈને જતો હતો, બીજા ગામમાં જતો હતો. ત્રણ જણા ઠગ હતા, ઠગ. એ લોકોએ વિચાર કર્યો કે બકરી ખાવાનો વિચાર થઈ ગયો છે, શું કરીએ હવે, કે આ બ્રાહ્મણ લઈ જાય છે બકરીને કે લાવો આજે એને ઠગીએ. બ્રાહ્મણ તો બકરી લઈ જતો હતો ઉપાડીને ખભા પર. એક વ્યક્તિ આવ્યો અને આવીને કીધું કે બ્રાહ્મણ દેવતા, તમે તો આટલા શુદ્ધ અને પવિત્ર આ પુત્રાને કેમ લઈ જાઓ છો ઉપાડીને? કૂતરું તો ખરાબ કહેવાય ને બ્રાહ્મણ શું ઈ પાછો બ્રાહ્મણ જોવે ખભા પર જોવે કે આ બકરી છે કૂતરું છે બ્રાહ્મણ ને એટલી ખબર છે કે હું બકરી લઈને જાઉં છું પણ પેલા એવો ભણાઈ દીધો તો કૂતરાને ઉપાડીને લઈ જવાય તમે બ્રાહ્મણ છો ને ભાઈ હાથ થી પછી કાન બકરીના કાન હોય જોવા માંડ્યો કે ના ના બકરી છે આ બધું ખોટું બોલે છે પેલો પછી એનું પેલો જે ચોર હતો એ તો જતો રહ્યો પણ રસ્તામાં છે ને પેલી નથી કહેતા કે હર્બની દવા થાય પણ વેમની દવા ન થાય એ વારે વારે મોઢું જોવે બકરી છે કૂતરો છે આગળ ગયા આગળ ગયા બીજો ચોર આવ્યો બીજો ચોર આવ્યો ને પછી કે એ ભૂદેવતા બ્રાહ્મણ દેવતા અમને તો એમ લાગ્યું કે બ્રાહ્મણ શુદ્ધ ને પવિત્ર હોય આ કૂતરાને લઈને ક્યાં જાઓ છો કે આ બીજો ચોર આવ્યો બીજાએ આવું કહ્યું એ બ્રાહ્મણ દેવતા વિચાર પડી ગયો કે મને ચક્કર આવે છે હવે પાર વારે વારે જોયો તો કે બકરી છે પણ આ કૂતરું કેમ લાગે છે એટલું કીધું ને ઓલો ચોરે જતો રહ્યો જવા દો તમારે હવે ઓલો બ્રાહ્મણ દેવતા બકરીને નીચે ઉતારીને જોવે બધું મોઢું કાન ને નાક ને એટલે પણ તને એટલી ખબર નથી પડતી કે આ બકરી છે તો એ કે ના કૂતરું હોય તો કૂતરું લાગે છે બકરી હતી પણ તો એ કે કૂતરું લાગે છે પણ તો ઉપાડી કે લઈ ગયો જવા દે હવે જેવો એ ઘડામાં ઘડીકમાં વિચાર આવ્યો ના ના બકરી છે ઘડીકમાં એમ વિચાર કૂતરું હશે તો હું અપવિત્ર થઈ જાઉં અને ત્રીજો ચોર આવ્યો અને મળી ગયો કે ભૂદેવતા કૂતરાને લઈને ક્યાં જાઉં છો પેલા પાકું થઈ ગયો કે આ નક્કી કૂતરો જ છે કારણ કે એક જણો કે બે જણો કે ત્રીજાએ કીધું તો હવે તો પાકું જ છે ઓલા બકરીને છોડી દીધી જા ભાઈ અને ઓલો ભૂદેવતા બ્રાહ્મણ દેવતા એમના મન જતો રહ્યો ઘરે એવી દશા છે કે આપણી બુદ્ધિ જે મોલાને બકરી કૂતરો લાગતો હતો એવી રીતે આપણી બુદ્ધિ આ જગતની અંદર રહીને એવી બગડી ગઈ છે એવી બગડી ગઈ છે પણ સાધુ આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ બતાડે છે કે આપણું સ્વરૂપ જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ જીવનું સ્વરૂપ શું છે નિત્ય ભગવાનનો દાસ છે ને ભગવાનની સેવા કરવાની છે પણ આ જગતમાં રહીને આપણે કોની સેવા કરીએ છીએ સંસારીઓની સેવા કરીએ હાડ માંસ ચામડાની સેવા કરીએ તો સાચા ગુરુ અને સાધુ સંતો આવીને કે સાચી સેવા તો પ્રભુની કરવાની છે ભગવાનની કરવાની છે જેમ ઓલો બ્રાહ્મણ એને બકરીમાં કૂતરું દેખાય છે પણ વાસ્તવિકમાં એ બકરી જ હતી પણ ઓલા બધા લોકોએ ભોળવીને એને કૂતરું છે એમ કરીને બકરીને ભગાડી દીધી એવી રીતે આ જગતમાં આપણે ભગવાનના દાસ છીએ સેવક છીએ પણ માયા શક્તિ આપણને ભૂલવાડી દીધા છે કે ના ના ભગવાનની સેવા નથી કરવાની આપણને મનુષ્યનો દેહ મળ્યો છે એટલે ખૂબ ખાઓ પીઓ અને જલસા કરો આ જ જીવનનું લક્ષ્ય છે પણ સાચા સાધુ સંતો આવી અને આપણને શીખવાડે બતાવે પોતાના જીવનમાં આચરણ કરીને કે આપણે જીવનમાં શું કરવાનું છે આ રીતે આ બ્રાહ્મણના દ્રષ્ટાંતથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે આપણે વાસ્તવિક ઓળખાણ આપણી ભૂલી ગયા છીએ પ્રહલાદ મહારાજની અંદર કેટલા સુંદર ગુણ છે ગુરુ ઈશ્વર ભાવન ગુરુ શું ઈશ્વર ભાવન પ્રહલાદ મહારાજની અંદર મોટામાં મોટો ગુણ કે ગુરુ શું ઈશ્વર ભાવન ગુરુની અંદર ભગવાનના દર્શન કરતા પ્રહલાદ મહારાજ ક્યારે પણ જીવનની અંદર ગુરુની અંદર જાતિનો જોવી જોઈએ કે આ જાતિનો છે આ જાતિનો છે ક્યારે નહીં ચૈતન્ય મહાપ્રભુ તો કે છે કિબા વ્યાપ કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નય ગુરુ બ્રાહ્મણ શુદ્ર ક્ષત્રિય કે વૈશ્ય ભલે ને ગમે તેને હોય એ જોવાનું નથી गुरु ब्राह्मण पण होई शके, शूद्र पण होई शके, वैश्य पण होई शके अने क्षत्रिय पण होई शके। किबा विप्र किबा न्यासी शूद्र केने नय, येन कृष्ण तत्ववेता सेई गुरु होय। पण जे कृष्ण ने तत्व थी जाने छे, भगवान नो जे शुद्ध भक्त छे, सेई गुरु होय, ई गुरु छे, एने गुरु मानवा जोईए। ईश्वरे तद अधीनेषु बालिशेषु द्विजस्सु च, के छे जे दरेक जीवना हृदयनी अंदर भगवानना दर्शन करे छे, जे 24 कलाक भगवानी भक्ति मां लागेला छे, जेनू मन कृष्ण भावनामृत थई गयु छे, एवा गुरुनी शरणमां जवू जोईए। गुरु शु ईश्वर भावन, अने अमुक लोको तो के छे કે ગુરુને જ ભગવાન માની લીધા છે, અમાર તો આ ગુરુ આજ ભગવાન, કારણ કે ગુરુ જે શિષ્ય હોય ને, શિષ્યને અલગ અલગ વેદોમાંથી કાઢીને બતાવે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મિન શ્રી ગુરુવે નમઃ। ગુરુ કોણ છે? તો ગુરુ બ્રહ્માજી છે। તો ગુરુ બ્રહ્માજી છે તો બ્રહ્માજી તો સૃષ્ટિ ચલાવે છે। ગુરુને કહે કે એક બે જણાનું ઘર પૂરું કરજે, એ ગુરુનો કોઈક બીજા ઘર પૂરું કરતો હોય, ગુરુ બ્રહ્મા। ગુરુ બ્રહ્મા જેટલા પૂજનીય છે, બ્રહ્મા નથી, બ્રહ્મા જેટલું આદર માન દેવું જોઈએ ગુરુને। ગુરુ વિષ્ણુ, ગુરુ કોણ છે? તો કે છે ભગવાન છે, વિષ્ણુ છે। તો ભગવાન વિષ્ણુ તો પોતાનામાંથી સૃષ્ટિ બહાર કાઢે છે, ગુરુને કાઢો તો એકલા ગલ્ફા કાઢશે। ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત ભગવાન શિવ છે। તો ભગવાન શિવ તો નેત્ર ખોલે એટલે બધો પ્રલય કરી નાખે, ગુરુને કે એક જણાને ખાલી મર્ડર કરી દે, એક છોકરાનો જ ખાલી પ્રલય કર, વધારે નથ કરવું, તો પોલીસ આવીને પકડી જશે। તો ગુરુ વિષ્ણુ જેટલા પૂજનીય છે, ગુરુ શિવ જેટલા પૂજનીય છે, ગુરુ બ્રહ્મા જેટલા પૂજનીય છે, પણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ નથી। પણ આજકાલના રખડતા બધા ગુરુ શું કહે, આવો આપે એટલે જે બિચારી ભોળી પ્રજા શું વિચાર કરે, હા ગુરુ જ ભગવાન હોઈ શકે હો, એટલે લોકો ભોળવાઈ જાય અને ગુરુને જ ભગવાન માની લે। પણ ગુરુ ભગવાન જેટલા પૂજનીય હોવા જોઈએ, એટલે કે સાક્ષાત હરિત્વેન સમસ્ત શાસ્ત્રેણ ઉત્કર્ષ તથા ભાવ્યત એવ સદભી કિંતુ પ્રભોરિય પ્રિય એવ તસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદ। જ્યારે મંગળા આરતી સવારે થાય તો ગુરુના ગુણગાન ગાવામાં આવે છે, કે જે સાક્ષાત હરિત્વેન, ગુરુ કોણ છે? ભગવાન જેટલા પૂજનીય છે, પણ ગુરુ ગુરુની જગ્યાએ છે અને ભગવાન ભગવાનની જગ્યાએ છે। જ્યારે જપ કરવાના હોય, માળા કરવાની હોય, ભોગ લગાવવાનો હોય, તો એ ભગવાનને લાગે, પણ જ્યારે આદર માન અને સંસ્કાર સન્માન હોય તો ગુરુ અને ભગવાનને એક સરખા હોવા જોઈએ। પ્રહલાદ મહારાજ ના કહે છે, ન ઉદ્વિગ્ન ચિત્ત, ક્યારે પણ ઉદ્વિગ્ન ન થતા, ક્યારે ક્રોધ નો આવતો, ક્યારે પણ આવા, અને બાળકને ક્યારે ક્રોધ નો આવે, બાળકને તમે કાળો ધોળો ગમે તે કહી દો, તેને ક્યારે ગુસ્સો આવે, ક્યારે ન આવે, પણ એને કદાચ એનું મન ગમતું રમકડું લઈ લો ને તો એને ક્રોધ આવે। બાકી તમે એને હાર માળા પહેરાવો કે એની આરતી ઉતારો, તેને કઈ ફરક ન પડે, કાળો ધોળો કોઈ તો એને ખબર ન પડે, પણ જ્યારે મોટો થઈ જાય એના પછી એને કે મને આવું કીધું આવું કીધું। ન ઉદ્વિગ્ન ચિત્ત, આ ભક્તિ ની અંદર, ભક્ત ની અંદર આવા ગુણ હોય છે કે ભક્ત ક્યારે ઉદ્વિગ્ન ન થાય, ક્યારે એને ક્રોધ ન આવે, હંમેશા શાંત હોય અને બધી વસ્તુ સહન કરે। તમે આવા, હા ભાઈ આવા, તમે આવા, હા ભાઈ આવા, તમે એનાથી જો ખુશ થતા હોય ને તો અમે તમે જે જેવા કયો એવા. આ તો આવા છે, આ તો આવા છે. હા ભાઈ આવા જ છે. તમને સારું લાગતું હોય ને તો એવા છીએ. આ ભક્ત ની અંદર ગુણ હોવા જોઈએ. પણ તરત જ અજ્ઞાન આપણને આવે, મને આવું કીધું, ક્યારે જાઉં જઈને ઘરે. અને એક આમ ઊંધા હાથને આપી દો ને એક આમા હાથને આપી દો, મને આવું કીધું. આજ સુધી મને કોઈ કહેવા વાળું મળ્યું નથી ગામમાં. અને આ કાલની આયેલી, આ કાલનું આયેલું બોલો. પણ કીધું તો શું થઈ ગયું? એમાંથી 100 ગ્રામે વજન ઓછું થયું કે 1-2 ટીપા લોહી ઓછા થયા? બોલો શું ઢળી ગયું, શું થયું? તો પ્રહલાદ મહારાજની તો કેટલો કેટલી ઈર્ષ્યા કરતા એના પિતા, પણ ન ઉદ્વિગ્ન ચિત્ત, ક્યારે પણ ક્રોધ નહીં કરતા. આ સંતોની અંદર ગુણ હોય છે, ભક્તોની અંદર. અને આપણે પણ એ પોસ્ટ ઉપર જવાનું છે ભક્તિના, તો આપણે પહેલેથી પ્રેક્ટિસ કરવી જોઈએ. જીવનમાં કોઈ પણ ક્યારે પણ આપણને ઉકસાવશે કે આ કેટલા પાણીમાં છે ભગત, માળા તો કરે છે, રોજ સત્સંગમાં જાય છે, પણ કેટલો ફરક પડ્યો છે, દવાની કેટલી અસર પડી છે, જોશે. એ તો તપાસ છે. આજુબાજુ વાળા જોવે ને કે ભાઈ રોજ સત્સંગમાં જાય છે, ઉડી ઉડીને 4-4 વાગે કી 4 વાગે ને કઈ સત્સંગમાં જઈને બેહવું, પણ ફરક કેટલો પડ્યો, દવાની અસર કેટલી પડી. એટલે બધા લોકો પરીક્ષા લેશે, એટલે હંમેશા પેપરમાં તૈયાર રહેવું જોઈએ. ગમે ત્યારે પેપર લખાવા, રોડ ઉપર પેપર ચાલુ થઈ જાય, કોક આવે ને મળે, હા જરાક ગારો ઉડ્યો તો તરત જ અંદરથી શ્લોક આવશે, કાળ મૂઢો. અંદરથી જે અંદરથી નીકળી જ જાય, પછી આપણને થાય ના ના હું તો સત્સંગમાં જાઉં છું, તો આવું ક્યાંથી નીકળ્યું? સત્સંગમાં જાય છે તો આવું ક્યાંથી નીકળ્યું? એટલે સાધુ બનો, બધી વસ્તુને પીવો. મીરાએ તો ઝેરનો પ્યાલો પીધો હતો, આપણે પ્યાલો નથી પીવાનો. પણ લોકો જે બોલે છે ને એ પીવો, ઘરવાળા સમાજવાળા પરિવારવાળા જે પણ બોલે છે પીવો. અને જેટલું પીવાની જેટલું વસ્તુ અંદર ઉતારશો ને પાચન કરી નાખશો ને એ પચી જશે, અને અંદર ને અંદર રાખશો ને પછી કોક દાડે નીકળશે. પણ પચી ગયા પછી નહીં નીકળે, એટલે પચાવવાની શક્તિ રાખો. સંત તુકારામ જે મહારાષ્ટ્રના બહુ શુદ્ધ સંત થઈ ગયા, સંત તુકારામ ગમે ત્યારે જુઓ એ ભક્તોની સાથે જ બેઠા હશે. અને પત્ની એવી આપણે કહેવાય ને કોટિયાર, ઈ કે કામ ધંધા વગરના બેઠા છે, કઈ કામ ધંધો છે કે નહીં. ગમે ત્યારે બેઠા હોય મંદિરમાં બેઠા હોય, ગમે ત્યારે જોવો ત્યારે સંતોની સંગતિમાં જ બેઠા હોય, ગમે ત્યારે જોવો ત્યારે કથામાં જ બેઠા હોય, બીજો કઈ કામ ધંધો છે કે નથી. ત્યારે પત્ની કે ખેતરમાં શેરડી બહુ બધી વાઈ છે, તો ભારો ઉપાડીને લેતા હો કઈક. પત્નીની ઈચ્છા થઈ, પણ પતિની આગળ સેવા કરાવે. બોલો આટલો શુદ્ધ સંત ભગતની આગળ સેવા કરાવે, કરાવતા હોય અમુક અમુક. પતિ કે કાંઈ વાંધો નહીં હમણાં જવું, ઈ જે કયો, ઈ દિવસ કેતો દિવસ ને રાત કેતો રાત, કારણ કે એને ખબર છે કે આપણે ટેમ્પર વાળી જગતમાં આવ્યા છીએ. અને જરૂરતમંદ ને ગધેડા ને બાપ કેવો પડે. પત્નીએ કીધું અને વિઠ્ઠલ વિઠ્ઠલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું નામ અને કીર્તન કરતા કરતા ખેતરમાં જાય, અને શેરડી જ્યારે વાઢે કાપતા હતા એ કાપતા કાપતા એ ભગવાનનું કીર્તન કરે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા, ભગવાનનું કીર્તન. ઉઠતા બેસતા સૂતા કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું નામ ક્યારે છોડતા નહીં. આટલો મોટો ભારો કર્યો અને ભારો માથે ઉપાડીને જાય છે. અને 5 વાગે એટલે ટંકોરી વાગે ને સ્કૂલ માંથી ટીન 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 ટંકોરી વાગે, બધા સ્કૂલના છોકરાઓ બહાર આવ્યા અને જોવે તો સંત તુકારામ જાય છે. એ તુક્યા, એક શેરડીનો સાઠો તો આપ. ત્યારે સંત તુકારામજી કે લઈ લો આમાંથી. એક લીધો, બે લીધા, ત્રણ લીધા, ચાર લીધા. બધા છોકરાઓ ને મોટા ને બૈરા જે પણ રસ્તામાં જાય, કારણ કે એને ખબર છે કે આ ભગત છે, ક્યારે ના પાડવાનો નથી. આપણા જેવા હોય તો ના પાડે, મનમાં પેલું થઈ આ 50 શેરડીના સાઠા હતા, પણ એક પણ 49 તો છે કે નહીં. આટલો બધો ભારો ઉપાડી જાય ને ઘર રોડ ઉપર, બધા એક 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 ગામના આવે ને બધા એક 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 લઈ લીધો. અને પેલું દોરડું હતું ને, હવે દોરડું પર એમાંથી એક 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 નીકળી જાય દોરડું, પછી ખમે, પછી ઢીલો થઈ ગયો ભારો બધો. 100 શેરડીના સાઠા હોય એમાંથી એક એક સાઠો ગાંઠો નીકાળો, પછી દોરડું ઢીલું ના થઈ જાય. પેલે પેલે કે વાંધો ને, દોરડું કાઢી અને ખીચા મૂકી દીધું અને એક શેરડીનો સાઠો વેચ્યો. એક લઈને આવે છે જેમ પેલા પણવા ના જાય તલવાર લઈને. સંત તુકારામ તો ઘરે ગયા અને ઘરે જઈને પત્ની કે કે સવારથી ગયા તા ને, ક્યાં ક્યાં હતા તમે? કે શેરડીનો શેરડી વાટવા ગયો તો લાયા કે? હા લાયો. હાલ્યો ભાઈ, એક શું કરું પ્રિય, હું તો આખો ભારો ઉપાડીને લાયો તો, અને રસ્તામાં બધા છોકરાઓ કે એ તુકારામ એક શેરડી આપો ને, ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો હું વિચાર કરવા માંડ્યો મનમાં, રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાઓરી ચીડિયા ભર ભર પેટ. આ બધું રામનું છે, આ શરીર એ પ્રભુનું જ છે, અને ઘર ખેતર ઘર ને ગાડી બંગલા બધું ભગવાનનું જ છે. તો ભગવાનની સેવામાં લાગે મારા જેવો ભાગ્યશાળી જીવાતમાં બીજો કોણ? બધા લોકો શેરડીનો સાઠો માંગતા હતા, બધાને એક એક આપી લીધો, હવે એક વધ્યો છે. અને પત્ની કે લાવતા એક શેરડીનો સાઠો લીધો અને કે ઊંધા થાવ વાહ, એક ખેંચીને સાઠો આપ્યો, એક સાઠાના બે થઈ ગયા. પણ સંત તુકારામ વિચાર કરે છે કે પ્રભુનું કેટલું સૌભાગ્ય કહેવાય, આપણે ખાવા વાળા બે હતા પણ શેરડીનો સાઠો એક હતો, પણ ભગવાનની કેટલી કૃપા કહેવાય કે ભગવાને એકના બે સાઠા કરી લીધા. એટલે એક તું ખા અને એક મુખ હવે. ક્યારેય ઉદ્વિગ્ન ચિત્ત, ક્યારેય ક્રોધ નો આવે, આ સંતોનો સ્વભાવ હોય. ન કે અત્યારની કોકને મારી હોય તો શું થાય, 180 નો ભેગો થઈ જાય ગોળો. જે ગોળ હોય બધો ભેગો થઈ જાય, ખાવાનો ના હોય પછી. હા હવે મળજો, 5 લાખે નહી થાય, પતી ગયો હવે. આ દશા છે. લેકિન પરંતુ સંત તુકારામનું જીવન જીવું, ક્યારે પણ ક્રોધ નહીં, પેટમાં પાણી એ ન હલે, એવું જીવન જીવો. અને એની અંદર જે સુખ છે, જે આનંદ છે, એ આનંદ બીજે ક્યાંય નથી. એ આનંદ તો સંતો લૂંટી રહ્યા છે આ જગતની અંદર. અને બીજા બધા બિચારા દુખી થાય છે, લાખો કરોડો અરબો રૂપિયા છે, એસીમાં ઊંઘે છે પણ તોય દુખી છે. લોકોને સુખ જોવે છે, કે આ ભક્તોની આગળ તમે જુઓ કે કાંઈ ખાવા પીવા નથી પણ તોય કૂદકા મારે, હરે કૃષ્ણ 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 કૂદકા જ મારે કરે હંમેશા. તમે જુઓ એ હસતા જ હોય. આ લોકોને એમાં એવી કઈ વસ્તુ છે? અને અમારી પાસે આટલું બધું ધન દોલત માલ ખજાના બધું છે, મોટી મોટી ફેક્ટરીઓ ચાલે છે, પણ તોય આ લોકોની પાસે જે તેજ અને સુખ છે એ અમારી પાસે નથી. એ ભગવાનની ભક્તિ નથી. એ ભક્તિ જો આવી જાય ને તો આ સંસાર મોળો લાગશે, ફીકો લાગશે, નહીં ભાવે. પછી ભગવાન વગર તમને નહીં ભાવે, જેમ પ્રહલાદ મહારાજને નથી ફાવતું. ગુણેર અલમ કૃતમ સખ્યે महात्म्यम तस्य सूच्यते वासुदेवे भगवती यस नैसर्गिकी रति। हे युधिष्ठिर महाराज, आम तो प्रहलाद मा बहु बधा गुणों छे, पण एक विशेष गुण छे के वासुदेवे भगवती। सौथी मोटामां मोटो गुण शुं छे के तेमनो केवल एक ज गुण भगवान वासुदेवना चरणों मा स्वाभाविक जन्मजात प्रेम ए तेमना महिमा ने प्रगट करे छे, पर्याप्त छे। आम तो भगवानना भक्तोना गुण असंख्य छे। आ जगतनी अंदर लोको कहे छे ने के मारो दीकरो डॉक्टर बनी गयो एटले समाजमां नाम थई जशे, मारो दीकरो अमेरिका लंडन जापान ऑस्ट्रेलिया जतो रहेशे एटले मारा दीकरानुं नाम थई जशे, અમારે ગાડીઓ ને બંગલા ને ખેતીવાડી બધું છે એટલે નામ થઈ જશે। એ મહત્વનું નથી, સુંદર પત્ની મળી જાય, વહુ મળી જાય, દીકરા મળી જાય, એ મહત્વનું નથી। આ જગતની અંદર એની જ કીર્તિ પ્રખ્યાત છે, એનો યશ બધી જગ્યાએ ગવાશે કે જે ભગવાનનો ભક્ત છે, એનો યશ બધી જગ્યાએ ગવાશે। ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદને કહે છે, કીર્તિ મધ્ય કોણ બળ કીર્તિ। આ જગતની અંદર યશ તો બહુ બધા છે, પણ સૌથી મોટામાં મોટો યશ કયો છે? ત્યારે રાય રામાનંદ કહે છે, કૃષ્ણ ભક્ત બલિયા યાર બળ કીર્તિ। પોતાની જાતને જે કૃષ્ણ ભક્ત કહીને બોલાવે છે કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો ભક્ત છું, એ જ સૌથી મોટામાં મોટો યશ છે। બાકી મોટા મોટા ધુરંધરો આવી ગયા, પિક્ચર લાઈનમાં તમે જુઓ, ફિલ્મ લાઈનના મોટા મોટા નેતાઓ થઈ ગયા, ઘણા લોકોએ દેશને આઝાદ કરી નાખ્યો, પણ અત્યારે કોઈને યાદ કરે છે? મોટા મોટા ફિલ્મ સ્ટાર હતા કે જેનું નામ હતું, પણ અત્યારે કોઈ એને યાદ કરે છે? કોઈ યાદ નથી કરતું। મોટા મોટા નેતાઓ થઈ ગયા, કોઈને યાદ નથી કરતું, પણ ધ્રુવ મહારાજ સદીઓની સદીઓ વીતી ગઈ, પ્રહલાદ મહારાજની સદીઓની સદીઓ, કેટલા યુગો વીતી ગયા, પણ તોય પ્રહલાદ મહારાજ ધ્રુવ મહારાજના ગુણો આજે લોકો ગાય છે। તો ભક્તની કીર્તિ એનો યશ છે ને, જન્મો જન્માંતર સુધી ગવાય છે। મેવાડની અંદર મોટા મોટા રાજાઓ રાજ કરીને જતા રહ્યા, પણ તોય કોઈ પૂછે કે આ મેવાડ કોનું છે, તો તરત જ બધા કહે છે કે આ મેવાડ તો મીરાબાઈનું છે। આ ગુજરાતની અંદર મોટા મોટા રાજાઓ રાજ કરીને જતા રહ્યા, પણ કોઈ રાજાઓને યાદ કરે છે? કોઈને ખબર છે? પણ પૂછવામાં આવે કે આ ગુજરાત કોનું છે, તો તરત જ બધા હાથ ઊંચો કરીને કહે છે કે નરસિંહ મહેતાનું છે ગુજરાત। મહારાષ્ટ્ર કોનું છે? તો કે સંત તુકારામનું છે, એકનાથનું છે, જ્ઞાનેશ્વરનું છે, નામદેવનું છે। તો ભક્તોનો જે યશ અને કીર્તિ છે ને, એ જન્મો જન્માંતર સુધી દિવસે ને દિવસે વધે છે। એટલા માટે ભગવાનની ભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ ગુણ છે। અને પ્રહલાદ મહારાજ કઈ જગ્યાએ ભગવાનનું ભજન કરતા હતા? કે જે જગ્યાએ ભક્તોની કોઈ સંગતિ જ નથી, હિરણ્યકશિપુના રાજ્યમાં મહેલમાં કોઈ ભગવાનનો ભગત નહોતો। જેવી રીતે રામાયણમાં આપણે જોઈએ છીએ કે રાવણનો જે ભાઈ વિભીષણ એકલા ભગવાનનું ભજન કરતા લંકામાં, એવી દશા છે આપણી? એવી નથી ને, ઘરમાં કોઈ ના પાડે છે? પણ તોય સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી, 2 વાગે ઉઠી અને વિભીષણજી ઠંડા પાણી સ્નાન કરી, તુલસીજીનો છોડ બાજુમાં રાખી અને ભગવાનના નામનો જપ કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હનુમાનજી લંકામાં આવ્યા છે સીતાજીની શોધ કરવા, અને લંકામાં ઉડતા ઉડતા હનુમાનજી જોવે છે તો લંકા નિશાચર નગરી, લંકાની અંદર બધા નિશાચર એટલે રાક્ષસ લોકો રહે છે, અને ત્યાં આગળ ચૂલા ને બધું કોઈ નથી ને કાચે કાચા પાડા ખાઈ જાય. મોટા મોટા રાક્ષસો શું કરે, એને કાપવાની જરૂર ન પડે. આપણે જેમ સેન્ડવિચ બનાવતો હોય કાકડી કેમ કાપીએ ફટફટ ફટફટ, અને એક એક પીસ મૂકીએ અને પછી મસાલા નાખીએ. એ તો મોટા મોટા પાડા ખાલી આમ કઈ નાખી દેવાના મોઢામાં. મોટા મોટા રાક્ષસો. અને દારૂ એમ આ પોટલીમાં ન પીવે, ડ્રમ ભરીને, આમ ડ્રમ ભરીને દારૂ પી જાય લંકાની અંદર. અને ઉગ્ર ગંધ, એકદમ વાસ મારે એવો દારૂ પીવે. અને હનુમાનજી ઉડતા 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 ગદા હતી અને ભગવાનનું કીર્તન કરતા કરતા જાય, જોવે તો આખા લંકામાં બધી જગ્યાએ માર કાટ ને બધું, એવું બધું ટોટલી. પર સ્ત્રી ગમન કરે, જુગાર રમે, માંસાહાર કરે, નશા કરે, બધું જોવે તો એક જગ્યાએ કે છે વિભીષણજી ભગવાનનું નામ જપ કરે છે. દ્વાદશ તિલક, શરીરે બધી જગ્યાએ તિલક લગાડેલા, ઉર્ધ્વ પુંદ્ર તિલક, તુલસીજી ગળામાં તુલસીજીની માળા પહેરેલી. અને વિભીષણજી એ ભગવાનનું રામ નામ જપ કરે છે, ભગવાનના કીર્તન કરે છે. અને સવારમાં 2 વાગે ઉઠી આ કીર્તન કરે. હનુમાનજી તો ઉડતા ઉડતા જુએ કે પ્રભુનું નામ ક્યાં લેવાય છે, લાગે છે કોક મને છે ને ગુમરાહ કરી રહ્યો છે, ઉલ્લુ બનાવી રહ્યો લાગે છે. પણ જોયું તો વિભીષણજી ભગવાનના કીર્તન કરે છે, નામ જપ કરે છે. દુનિયાને દેખાડતા નહોતા વિભીષણજી કે જો હું મોટો ભગત. ઈ સવારમાં વહેલા ઉઠીને 10 વાગે ઉઠીને તો બધાય માળા કરવાના છે કે હું એ માળા કરું છું, હું સત્સંગમાં જાઉં છું. પણ સવારમાં 2 વાગે ઉઠી, 3 વાગે ઉઠી, 4 વાગે ઉઠીને જે પરોઢિયામાં જે ભગવાનના કીર્તન કરે, ભગવાનની ગીતાનો પાઠ કરે, ભાગવત વાંચે, રામાયણ વાંચે, એને કહેવાય કે આ સાચો ભગત છે. 10 વાગે ઉઠીને તો બધાય કરવાના છે, બધાય માળા કરે છે. પણ 10 વાગે તમે ઉઠીને કદાચ માળા કરો, 12 વાગે કરો, 2 વાગે કરો, પણ એ માળા છે ને એટલું બધું ફળ નહીં આપે. જેવી રીતે હું ઘણી વખત કહું છું કે 16 ડિજિટ નો આપણો જે નંબર છે, આ નંબર કેટલો છે, ભગવાનની સાથે વાત કરવી હોય ને તો 16 ડિજિટ નો નંબર છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. પણ એ 16 ડિજિટ નો નંબર જે આપણે મંત્ર જપીએ છીએ, પણ 10 વાગે જપીએ એટલે શું છે, બીજી આવે. આપણે કોઈ બીને ફોન કરીએ ને, આ નંબર બીજી છે, થોડી વાર પછી ફોન કરો. એટલે 10 વાગે બધા માળા કરવા બે જાય એટલે બીજી આવે જ ના આવે. પણ સવારમાં 2 વાગે તો બધા ઊંઘેલા હોય એટલે એ સમયે તમે માળા ચાલુ કરો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ સવારમાં 2 વાગે 3 વાગે કોઈ નંબર ન લગાડે. અને એ સમયે તમે નંબર લગાડો એટલે તરત જ નંબર લાગી જશે અને ભગવાનની સાથે તમે વાત કરી શકશો. તો વિભીષણજી સવારમાં 2 વાગે ઉઠી અને ભગવાનના નામના કીર્તન કરે. વહેલું ઉઠવું હોય તો વહેલું ઊંઘવું પડશે. 12 વાગે ઊંઘીએ અને તમે કહો કે હું 5 વાગે ઉઠી જાઉં, ક્યારેય નહીં બને, એ 8 જ વાગશે. એના માટે 9 સાડા 9 સુઈ જવું જોઈએ તો એ 3 વાગે ઉઠે. પણ આપણી આદત એટલી ખોટી છે કે 5 વાગે સાંજે જમવાનું હોય એ 10 વાગે જમે, 11 વાગે જમે, અને 9 વાગે 8-9 વાગે સુવાનું હોય તો 12-1 વાગે ઊંઘે. આખો શેડ્યુલ છે આપણો, સમય આખો ફરી જાય. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જે ભગવાનની તપસ્યા ને જે ભક્તિ કરી હોય ને એ ફળ આપે છે બહુ. વિભીષણજી સવારમાં વહેલા ઉઠીને ભગવાનનું કીર્તન કરે. હનુમાનજી આવ્યા અને હનુમાનજી કહે છે કે આખી લંકામાં બધા લોકો પાપ ને ચોરી ને એ બધું કરે છે અને તમે સવારમાં વહેલા ઉઠીને ભગવાનનું કીર્તન કરો છો, તમે કઈ રીતે કરી શકો છો? મને તો એમ લાગે છે આ પાલનપુર વાળાને બધી સુખ સુવિધા છે તોય નથી કરી શકતા, અને તમે લંકામાં આટલા બધા પાપીઓની વચ્ચે કોઈ સાધુઓની સંગતિ નથી. અહીંયા તો તમે ક્યાંય શાક લેવા જાય ને તોય કોક કહેશે હરે કૃષ્ણ, કેમ છો, જય શ્રી કૃષ્ણ, મજામાં, કથા ક્યારથી ચાલુ થાય છે? કોક તો તમને પૂછવા વાળું મળે છે કે નથી મળતું? અને ધીરે ધીરે એવો સમય આવશે ને 6-12 મહિના પછી બધા તિલક વાળા થઈ જશે. એક કરશે એટલે બીજા કરશે, બીજા પછી ત્રીજા કરશે, બધા પછી માળા પહેરશે, અને પછી આમ ગળામાં માળા જોડી લઈને બધા આખા બેચરપુરા ને વૃંદાવન બધે ગણેપુરા જ્યાં જો બધા માળા લઈને જ જશે. પછી કોક પૂછશે કે આ કોણ છે? આ તો હરે કૃષ્ણ વાળા છે. ઇસ્કોન સંસાર વાળા, હરે કૃષ્ણ વાળા. તો લંકામાં તો કોઈ હરે કૃષ્ણ વાળું હતું, પણ વિભીષણજી એકલા એકલા ભગવાનનું ભજન કરતા. ત્યારે હનુમાનજી પૂછે કે તમે લંકામાં એકલા એકલા ભગવાનનું ભજન કઈ રીતે કરી શકો છો? ત્યારે વિભીષણજી કે થાય છે, મારી દશા એવી છે કે 32 દાંત વચ્ચે એક જીભ હોય ને એવી મારી દશા છે. જેમ 32 દાંત છે એના વચ્ચે જીભ, હું અત્યારે બોલું છું પણ થોડુંક જો ચૂકી ગયા ને તો જીભ 2 દાંત વચ્ચે આવી જાય, ફટાફટ કરતી તરત જ બ્લડ ચાલુ થઈ જાય. પણ તોય જીભ કેવું ફટાફટ એક એક શબ્દ બોલે, ફટાફટ ફટાફટ, અને તરત અંદર આવે બહાર આવે, અંદર આવે બહાર આવે, અને એનું કામ કરી કરી નાખે. એવી રીતે વિભીષણજી કહે છે આટલા બધા રાક્ષસો છે એની વચ્ચે હું એક ભગવાનનો ભગત છું, પણ તોય હું જેમ 32 દાંત વચ્ચે એક જીભ છે ને એવી મારી દશા છે. ત્યારે હનુમાનજી એને પ્રણામ કરે છે વિભીષણજીને. એવી જ દશા પ્રહલાદ મહારાજની છે. પણ આપણને તો એવું ઘરમાં કોઈ રોકટોક કરે એમ નથી, પણ તોય આપણાથી થતું નથી. ગલીમાં, સોસાયટીમાં, નગરમાં, રોડ પર જ્યાં પણ તમે જશો ને તમને ભગવાનના ભક્તો મળશે, કૃષ્ણના ભક્તો મળશે, તમને ભગવાનનું નામ કહેશે, તમને ઉત્સાહ આપશે કે ચાલો ને અહીંયા કથા ચાલે છે, બહુ સુંદર કથા છે. તો આનાથી બીજું વિશેષ સુખ શું છે? ભગવાનની ભક્તિ અને ભગવાનના સત્સંગ સિવાય આનાથી કઈ બીજું વિશેષ સુખ લાગે છે તમને? કે ભગવાનની કથામાં જે સુખ છે એના સિવાય જગતમાં બીજે ક્યાંય સુખ નથી. ગુણેશુ અવસ્થિત દ્રિક, અને ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં આસક્ત નહોતા. આખા બ્રહ્માંડનો રાજા કોણ હતો? હિરણ્યકશિપુ. કેટલું મોટું રાજપાટ હતું! તો પ્રહલાદ મહારાજ દેખાવમાં સુંદર હતા, એટલું બધું ધન હતું, અને ઊંચા કુળમાં જન્મ લીધેલો પ્રહલાદ મહારાજે. તો આટલું બધું ધન, ઐશ્વર્ય, સુંદરતા બધું હતું, પણ તોય ક્યારે અહંકાર નહોતો કે મારી પાસે આટલું બધું ધન છે, હું આટલો સુંદર લાગું છું. કોઈ વસ્તુ નહીં, ક્યારે પણ કોઈ વસ્તુમાં મોહિત નહોતા થતા. કે છે કોઈ પણ વસ્તુમાં મોહિત નહોતા થતા. અને અહીંયા તો થોડીક વસ્તુ જોવે એટલે મોહિત થઈ જાય. મોલમાં, શોપિંગ સેન્ટરમાં, મોટા મોટા પિક્ચરોમાં, આ બધી જગ્યાએ જઈ જઈને આપણે મોહિત થઈ જઈએ છીએ, અને આપણને આ સંસાર સારો લાગે. કોકાકોલા પીવા મળે, ઠંડુ પીવા મળે, થોડાક કૂદકા મારવા મળે, એટલે આપણને એમ લાગે કે આ જગત તો, આ જીવનની અંદર સાચું સુખ તો આ જ છે. પેલું બેઠા રહેવું ખાલી એક જગ્યાએ 2 કલાક બેસી અને સત્સંગ સાંભળવો, એમાં તો કંટાળો આવે. એના કરતા તો આ કેવું ડીજે વાગે છે અને કૂદકા મારે, અને પછી દડિયા પ્રસાદ મળે, બેઠા બેઠા ખાવાનું. અમુકને કંટાળો આવે એટલે પછી પેલા પગપાળા જાય ને, એટલે કે લાવો જોવા જઈએ. બધા પગપાળા જાય છે ને, કેમ્પ લઈ જોતા કે શું શું મળે છે, કેળા મળે છે, શરબત મળે છે, શું મળે છે. તો ત્યાં જઈને ઉભા રહે, બોલો ત્યાં જઈને શું મળવાનું છે મને, એમ કયો. ઉભા ઉભા એ 2 કલાક સુધી ઉભા રહે છે, આખું ટોળું સોસાયટી ને બધા ભેગા મળીને જાય, લાવ કે જઈએ. અને ઉભા ઉભા 2 કલાક ઉભા રહે છે, પણ એ પગ નહીં દુખે, અને એક જગ્યા એક બેસીને સત્સંગ સાંભળવાનો છે, પણ એને જોર આવે. બોલ, આ દશા છે. તો મોબાઈલ સાડી ખાવા પીવામાં બધામાં આસક્તિ, અને આવી આસક્તિ છે ને કે આખો સંસાર આપણામાં ભરાઈ ગયો છે. હવે સંસારની અંદર ભરી દીધો છે આખા શરીરમાં, અને ભગવાન પછી ક્યાં અંદર ટકવાના છે, ભગવાન ક્યાં આવવાના છે? તો સંસારને કાઢવો પડશે. સંસારની આસક્તિને જ્યારે કાઢશું તો ભગવાન અંદર આવશે ને. પાણીનું ટાંકું ફૂલ ભરેલું છે અને તમે કહો હજી પાણી નાખો, હજી પાણી તો ઓવરફ્લો થશે, બહાર નથી આવતું. મોટર બંધ કરો, મોટર બંધ કરો કે જલ્દી ભરાઈ જાય. એટલે એવી જ રીતે આખો સંસાર આપણે અંદર અંદર આવી ગયો છે. સંસારની આસક્તિ, સગાવાલા, પરિવાર બધો, અને 400-500 ચેનલો અંદર આવી ગઈ. આ બધું અંદર આવી ગયું. દિવ્ય ભાસ્કર ને બધું અંદર બધું ભરી દીધું છે. અને વર્ષના બધા તહેવારો ને સગાવાલા બધું આપણે અંદર મગજમાં બધું એ જ ચાલે છે. તો એને કાઢવું પડશે અને અંદર ઠાકુરજીને વિરાજમાન કરવા પડશે, ભગવાનને. તો કે છે કૃષ્ણ ગ્રહ ગ્રહિત આત્મા. આ પ્રહલાદ મહારાજને એવો ગ્રહ લાગ્યો હતો કે 24 કલાક એને કૃષ્ણ જ દેખાય બધી જગ્યાએ, ભગવાન સિવાય બીજે કાંઈ કોઈ વસ્તુ દેખાય નહીં. આ ગ્રહ છે ને, અમુકને ગુરુ લાગે, મંગળ લાગે, શનિ લાગે, પણ જેને કૃષ્ણ ગ્રહ રૂપી લાગે ને એને પછી સંસારમાં બીજી કોઈ વસ્તુ પ્રિય ન લાગે. લક્ષ્મીજી અને શનિ મહારાજ બંને જણાનું મિલન થયું, બંને મળ્યા. શનિ મહારાજ કે હું કેટલો મસ્ત લાગો છો, હેન્ડસમ. લક્ષ્મીજી કે હું તમારા કરતા હું સુંદર લાગુ છું, બ્યુટીફુલ. લક્ષ્મીજી કે હું બ્યુટીફુલ લાગુ છું. ને શનિ મહારાજ કે આ જે બધા નડે છે ને 7.5 વર્ષની, એ શનિ મહારાજ કે લક્ષ્મીજી કે કાળો કાળો લાગે, તું રહેવા દે. શનિ મહારાજ કે હું બહુ સુંદર લાગુ છું, અને લક્ષ્મીજી કે હું બહુ સુંદર લાગુ. અને એવામાં વીણા વગાડતા વગાડતા, ખંજરી કરતાલ વગાડતા વગાડતા નારદ મુનિ આવ્યા. નારાયણ નારાયણ નારદ મુનિ કે ઉભો રે. શનિ મહારાજ કે ઉભો રે, અમારા બંને માંથી સુંદર કોણ લાગે છે? નારદ મુનિ કે લક્ષ્મીજી ને સુંદર કહું તો 7.5 વર્ષની પનોતી લાગશે, અને શનિ મહારાજ ને કહું કે તમે સુંદર લાગો તો લક્ષ્મીજીની કૃપા જતી રહે. બંનેને ખોટું લાગે, હવે કરું શું? નારદ મુનિ તો બહુ બુદ્ધિશાળી, ભગવાનનો ભક્ત હોય, બુદ્ધિશાળી હોય, એ વિચાર કરે, એક કામ કરો, અહીંયા ઉભા રહીને કઈ મળવાનું નથી, થોડા આટા મારો ફરો. પેલો ફેશન શો માં નથી, મોડલો ક્યારેક આગળ જાય ને પાછળ આવે, તમે આટા મારો ખબર પડે કે કોણ સુંદર લાગે. પેલું એફ ટીવી પર આવે ખબર, ફેશન શો, બધી મોડલો આવે અને ટક 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 ચંપલ પહેરતી પહેરતી આવે ને પછી પાછળ જાય ને પાછળ આવે. તો શનિ મહારાજ ને લક્ષ્મીજીને કીધું કે તમે આટા મારો. લક્ષ્મીજીને કે તમે આમ જાઓ ને, હનુમાનજી કે તમે આમ આવો, ફેશન શો ચાલુ કરો. અને નારદ મુનિ તો ખુરશીમાં બેઠા બેઠા પગ ઉપર પગ ચડાઈને જોવે શનિ મહારાજ કેવા લાગે છે અને લક્ષ્મીજી કેવા લાગે છે. પછી ડિસિઝન લીધું, અને ડિસિઝન લઈને કે બોલ જલ્દી. નારદ મુનિ કીધું, નારદ મુનિ કે લક્ષ્મીજી કે તમે જયારે આવતા હતા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા, અને શનિ મહારાજ તમે જયારે જતા હતા ને ત્યારે બહુ સારા લાગતા હતા. લક્ષ્મીજી ને કીધું, તમે જયારે આવતા હતા ને ત્યારે બહુ સારા લાગતા હતા. લક્ષ્મીજી તો આવે એટલે બધાને સારા લાગે, અને શનિ મહારાજ તમે જાતા હતા ને ત્યારે બહુ સારા લાગતા. બધાએ તાળી વગાડી કે વાહ વાહ વાહ. તો એવી રીતે આ ભગવાનને કૃષ્ણ ગ્રહ ગ્રહિત આત્મા. પ્રહલાદ મહારાજને પણ ગ્રહ લાગ્યો હતો, શનિનો મંગળનો નહોતો લાગ્યો, એને કૃષ્ણનો ગ્રહ લાગ્યો હતો. અને એક વાર જેને કૃષ્ણ રૂપી ગ્રહ લાગે ને એ જગતમાં ક્યાંય નો રહે, સંસારમાં ક્યાંય નો રહે, એને કોઈ વસ્તુ ગમે નહીં, એને ભગવાન સિવાય બીજું કાંઈ ન ગમે. તો એ વસ્તુ આપણે એવું બનવાનું છે ને કે નથી બનવું? નથી બનવું? એટલા માટે કહે છે કે જો જગતમાં ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો સંસારને ભૂલવો પડશે, અને સંસારમાં જો રચ્યા પચ્યા રહેવું છે, સંસારમાં જ આસક્ત રહેવું છે અને સંસારના ભોગ ભોગવવા છે ને તો જીવનમાં ક્યારે કૃષ્ણની પાસે જતા નહીં. સંતો કહે છે કે જીવનમાં જો તમારે સંસાર ભોગવવાની ઈચ્છા હોય ને તો ભૂલીને ભૂલથી ક્યારે વૃંદાવનમાં જતા નહીં, અને વૃંદાવનમાં જતા રહ્યા ને તો યમુનાના તટ ઉપર ક્યારે જતા નહીં, અને યમુનાના તટ ઉપર તમે કદાચ પહોંચી જાવ ને તો યમુનાના તટ ઉપર એ ત્રિભંગ લલિત જે બંસીધારી જે કૃષ્ણ છે એના દર્શન તો તમે ક્યારે કરતા નહીં. અને એક વાર જો તમે એ કૃષ્ણના દર્શન કરી લીધા ને તો ગેરંટી છે કે સંસારના તમે ક્યાંય ના નહીં રહો, તમને કોઈ વસ્તુ નહીં ગમે. પછી દીકરી ને દીકરા ને પતિદેવ કહે છે આ તો મોટી ભગત થઈ ગઈ છે, ઘડી વારે પગ ટકતો જ્યારે હોય ત્યારે મારે મંદિરે જવાનું છે, મારે સત્સંગે જવાનું છે, મારે તો જાત્રામાં જવાનું છે, એને કોઈ વસ્તુ નહીં ગમે. એટલા માટે કે જો તમને આ સંસાર ગમતો હોય, દીકરા દીકરી ને પતિ ને બધું ગમતું હોય ને તો ભૂલથી ક્યારે કૃષ્ણના સત્સંગમાં અને ભગવાનના કથામાં ક્યારે જતા નહીં, ભગવાનનું નામ ક્યારે નહીં જપતું. એ તો એક વાર જો એ ભગવાને તમારો હાથ પકડી લીધો ને, ભગવાને એક વાર તમારો હાથ પકડી લીધો ને તો ભગવાન કહે છે કે હું જેને એક વખત પકડી લઉં છું ને એને ક્યારે છોડતો નથી, જન્મો જન્માંતર વીતી જશે પણ હું મારા ભગતનો સાથ ક્યારે છોડતો, એક વાર. અને જ્યારે કોઈનો હાથ હું કોઈનો પકડતો નથી તો ક્યારે પછી, જ્યાં સુધી મારો ભક્ત મને એમ ન કહે ને કે ભગવાન હું તમારો થઈ ગયો છું અને તમે મને સ્વીકાર કરી લો, અને ભગવાન કહે છે એક વાર મને કોઈએ એમ કહી દીધું ને તો હું એને સ્વીકાર કરી લઉં છું. જે રીતે દાઉદની ટીમમાં એક વખત જતા રહ્યા ને, દાઉદની ટીમમાં એક વખત તમે જતા રહો પછી કે ના મારે હવે ઘર સંસારમાં જવું છે, પછી એને શૂટ કરી દેશે. દાઉદની ટીમમાં એક વખત ભળી ગયો હોય ને પછી એનો ભેદ બધો જાણી જાય, પછી એ વ્યક્તિ કે ના મારે તો હવે સંસાર માંડવો છે, મારે તો દુનિયામાં ફેરથી જવું છે, તો દાઉદ જવા દે ને, પછી ગોળીથી શૂટ કરી દે ને. દાઉદની ટીમમાં એક વખત ગયા પછી પાછો ન આવે એવી રીતે ભગવાન કહે છે મારી ભક્તિમાં ભક્તોની સંગતિમાં ટોળકીમાં એક વખત ભળી ગયો ને તો ભગવાન કહે છે હું ગેરંટી આપું છું કે ફરીથી ક્યારે બહાર ક્યારે નહીં જાય. ક્વચિત હસતી ક્વચિત રુદતી, ક્યારેક ક્યારેક પ્રહલાદ મહારાજ રોવે છે ને ક્યારેક ક્યારેક હસવા માંડે. ચૈતન્ય મહાપ્રભુ પણ ગંભીરામાં, જગન્નાથપુરીની કથા છે, જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ ગંભીરા કરીને એક સ્થાન છે, જેવી રીતે આ વૃંદાવન સ્થાન છે ને શક્તિનગર, એવી રીતે જગન્નાથપુરીમાં ગંભીરા સ્થાન છે. અને ચૈતન્ય મહાપ્રભુ એક કુટિયા એક ઘર હતું ને એ ઘરની અંદર દિવાલોમાં માથા પછાડતા, જોર જોરથી માથા ભટકાડે અને હા કૃષ્ણ કરીને રોતા. અને ક્યારેક ક્યારેક ત્યાં જગન્નાથપુરીમાં મોટો સાગર છે, દરિયો છે, જે લોકો જગન્નાથપુરી ગયા હોય ને એ લોકો જોયું હશે કે બહુ મોટો દરિયો છે. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે એ દરિયા કિનારે જતા તો એમને એમ લાગતું કે આ યમુના નદી છે, અને યમુના નદીમાં કૃષ્ણ કૃષ્ણ કરીને કૂદી પડતા, અને જેટલા માછીમારો હોય ને એ વિચાર કરે કે મોટી માછલી આવી છે તો એ લોકો ઉપાડીને બહાર આવે તો આ તો ભૂત છે. કે ચૈતન્ય મહાપ્રભુ હતા સાક્ષાત, ત્યારે નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોર આ બધા લોકો આવે અને એમને લઈ જતા. કૃષ્ણ પ્રેમની અંદર આવા ઉન્મત્ત થતા, આવા પાગલ થઈ જતા. આ ભક્તની અંદર પણ નિશાની છે. રોમાંચકમ પાશ્રુ તરંગ ભાજો વંદે ગુરુ શ્રી ચરણારવિંદ. જ્યારે કોઈ ભક્ત ભક્તિમાં આગળ વધે છે તો એના શરીરમાં રૂવાટા ઉભા થઈ જાય, એને કંપન ધ્રુજારી વસૂટી જાય, એને આંખો અને એનો શરીરમાં છે ને અલગ અલગ વિકારો ઉત્પન્ન થાય છે. આ ભક્તિના વિકાર છે, એને એકદમ મે મહિનાની ગરમી હોય, ઉનાળાની ગરમી હોય તો એને ઠંડી લાગતી હોય, અને મા મહિનાની ઠંડી હોય ને તો એને ગરમી, એનું શરીર ઉકળવા માંડે. કૃષ્ણ વિરહમાં દાવાગ્નિની જેમ એનું શરીર ઉકળવા માંડે. આ ભક્તિ છે ભગવાનના વિરહની, આ ગુણ છે. ચૈતન્ય મહાપ્રભુને આવા ગુણ હતા. અને કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલી અશાંત. અને જે કૃષ્ણ ભક્તિ જેને લાગી છે ને, એને સંસારની કોઈ વસ્તુ નહીં ગમે. કૃષ્ણ ભક્ત નિષ્કામ, ભગવાનનો ભક્ત કેવો હોય? એ હંમેશા નિષ્કામ હોય. એને કોઈ કામના ન હોય કે મને આમાંથી ધન મળી જાય, પદ મળી જાય, યશ મળી જાય, સુખ મળી જાય, કોઈ વસ્તુ નહીં. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, એને ભુક્તિ મુક્તિ સંસારની કોઈ પણ ભોગની ઈચ્છા નથી, મુક્તિની પણ ઈચ્છા નથી કે ભગવાન મને મુક્તિ આપી દો. સકલી અશાંત, મને તો એક જ ઈચ્છા છે કે મમ જન્મની જન્મનેશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી ત્વઈ. હે કૃષ્ણ, જન્મો જન્માંતર સુધી તમારી ભક્તિ ન છૂટે, એ જ માગે છે ભગવાનની આગળ. આ રીતે અલગ અલગ શ્લોકની અંદર નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને કથા કરે છે અને આગળ કહે છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આવો દીકરો મહાભાગવત, જેમાં આવા સારા ગુણ છે, તો આવા સારા ગુણ સારા દીકરા પ્રત્યે આવી દુશ્મનાવટ કરે છે, તો એની કથા મને તમે પૂરી કહો કે એની સાથે શું શું કર્યું હિરણ્યકશિપુએ. ત્યારે હિરણ્યકશિપુની આખી કથા પાંચમા અધ્યાયથી ચાલુ કરે છે. પૌરોહિત્યાય ભગવાન વૃત કાવ્ય કિલાસુરે શંડા મરકો સુતો તસ્ય દૈત્ય રાજ્ય ગૃહાંતિકે. પૌરોહિત, પૌરોહિતનો અર્થ થાય છે કે પુરોહિત. પુરોહિત કે છે ને, પુરોહિતનો અર્થ શું થાય કે જે આપણા વંશના જે પુરોહિત હોય ને બ્રાહ્મણ, એને પુરોહિત કહેવાય. પુરોહિતનો એક બીજો પણ અર્થ થાય જે પુરનું હિત કરે એને પુરોહિત કહેવાય. પુર એટલે આખા નગરનું જે હિત કરે એને પુરોહિત કહેવાય. તો હિરણ્યકશિપુના પુરોહિત કોણ હતા કે છે? શુક્રાચાર્ય. જેટલા પણ અસુરો હતા એના ગુરુ કોણ હતા? શુક્રાચાર્ય. તો શુક્રાચાર્યને કેમ ચોઈસ કર્યા હતા? કારણ કે શુક્રાચાર્ય બધી વસ્તુ જાણતા, એમની પાસે એક એવી વિદ્યા હતી કે કોઈ મનુષ્યના રાઈ જેવા ટુકડા કરી નાખો ને તો એ મનુષ્યને સંજીવની બુટી દ્વારા એને જીવતો કરી નાખતા. બલિ મહારાજને યુદ્ધમાં મારી નાખ્યો હતો, પણ બલિ મહારાજને શુક્રાચાર્ય જીવતા કર્યા હતા. એટલા માટે હિરણ્યકશિપુના આ પુરોહિત હતા. અને શુક્રાચાર્યને અને બૃહસ્પતિ, સ્વર્ગના બધા જેટલા દેવતાઓના ગુરુ કોણ છે? બૃહસ્પતિ. આ બંનેને આડવેડ હતી. એટલા માટે નથી કહેતા કે દુશ્મનનો દુશ્મન હોય ને એને મિત્ર બનાવી દેવાનો. એટલે શુક્રાચાર્યને ગુરુ બનાવ્યા, અને શુક્રાચાર્યના પુત્ર બે હતા, શંડ અને અમર્ક. હે યુધિષ્ઠિર, દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવ્યા, અને શુક્રાચાર્ય બહુ મહાન હતા. વારે વારે ભગવાન ભગવદ્ ગીતાની અંદર જ્યારે અર્જુનને ઉપદેશ આપે છે ને, ત્યારે કહે છે કવિ નામ ઉષ્ણામ કવિ. જેટલા પણ કવિઓ છે એમાં હું ઉષ્ણામ એટલે કે શુક્રાચાર્ય છું. એટલા મહાન શુક્રાચાર્ય હતા. અને એના બે પુત્ર હતા, શંડ અને અમર્ક. તો હિરણ્યકશિપુ કે હિરણ્યકશિપુના ગુરુ કોણ? શુક્રાચાર્ય. તો પ્રહલાદ મહારાજના ગુરુ કોણ? તો કે શંડ અને અમર્ક. અને શંડ અને અમર્કને કીધું હતું કે તમને હું અહીંયા ઘર રહેવા આપું છું, ગુરુકુળ બનાવો, અને જેટલા અસુરો છે ને એ બધાને છોકરાઓને તમે જ્ઞાન આપો. શું જ્ઞાન આપવાનું? કોકને કેવી રીતે દુખી કરવા, પાકેટ કેવી રીતે મારવું, દાવ પેચ કેવી રીતે રમવા, રાજનીતિ કેવી રીતે કરવી, આ બધું તમે શીખવાડો. કે છે અલગ અલગ વસ્તુઓ એને કે શીખવાડો, રાજનીતિ કઈ રીતે રમવી, અર્થનીતિ કઈ રીતે રમવી, આ બધું એને ભણાવો. અને ષંડ અને અમર્ક પ્રહલાદને પણ લઈ જાય છે, જેટલા પણ અસુર બાળકો છે એને પણ લઈ જાય છે. યતત્ર ગુણા પ્રોક્તમ શુશ્રુષેવનું પપાઠ છ ન સાધુ મનસા મેને સ્વપરદાસ અસદ ગ્રહાશ્રય. કે જે બધા ષંડ અને અમર્ક પાઠશાળામાં ગુરુકુળમાં છોકરાઓને ભણાવતા, પહેલાના યુગોમાં બાળકોને ગુરુકુળમાં ભણવા મોકલતા, કારણ કે ગુરુકુળમાં છોકરો રહે તો પાકો બને. અત્યારે જેમ હોસ્ટેલ અને ઘરે ઘરે તમે છોકરા તમે જુઓ, ગામડામાં તમે જુઓ, સ્કૂલમાં છોકરાઓ અઠવાડિયામાં 2 દિવસ જ જાય, 3 દિવસ આરામ હોય, શનિ રવિ રજા હોય, એટલે ઢોર ચરાવવા જતા રહે. પણ ગુરુકુળમાં હોય તો 6-6 દિવસ, 7-7 દિવસ ભણવા મળે એને. એટલે પેલા ગુરુકુળમાં ભણવા મોકલતા. તો ષંડ અને અમર્ક બધું એને ભણાવતા. કે છે, યતત્ર ગુણના પ્રોક્તમ શુશ્રુવે અનુપપાઠ ચ, જે પણ ભણાવતા બધું ભણતા, કે ચોરી કેવી રીતે કરવી બધું. પછી પૂછતા કે પ્રહલાદ બોલો ચોરી કઈ રીતે કરવી, તો બધું કહી દેતા કે આમ આમ કરવાનું. પણ જીવનમાં ઉતારતા, જેવા સ્કૂલમાંથી બહાર જાય એટલે અહીંયાથી સાંભળે, એટલે અહીંયાથી જેમ આપણે કરીએ છીએ, આપણે ઊંધું છે. અહીંયા ભણાવવામાં આવે છે કે કઈ રીતે ભગવાનની ભક્તિ કરવી, અને ત્યાં એવું ભણાવતા કે કેવી રીતે ભગવાનથી દૂર થવું. પણ પ્રહલાદ મહારાજ કેવી રીતે ભગવાનની સ્મરણ ચિંતન થવું, અને આ સંસારનું પાપ ને નિંદા ને ચોરી કેવી રીતે ન કરવી. તો પ્રહલાદ મહારાજને પૂછવામાં આવતું તો બધા લોકો બધા કરતા A1 નંબર આવતો. ત્યારે ષંડ અને અમર્ક, એક વર્ષ પૂરું થઈ ગયું છે હવે, કે છે પ્રહલાદ મહારાજ બધું કહેતા પણ એમને ગમતું નહીં. અહીંયા કે છે ન સાધુ મનસા મેને, પ્રહલાદ મહારાજને ગમતું નહીં, પણ શું કરીએ, ગુરુ જે કે કરવું તો પડે, એટલે ગુરુ કહેતા એટલે બધું કહી દેતા. કારણ કે એમાં શું વસ્તુ હતી, તો કે છે સ્વપરાદ અસદ ગ્રહાશ્રય. એ ગુરુકુળમાં શું વસ્તુ શીખવાડતા, કે અસત વસ્તુ જ શીખવાડતા, સત વસ્તુ શીખવાડતા નહીં, કે સત્ય વસ્તુ શું છે, ખોટી વસ્તુ જ શીખવાડતા. એટલા માટે એમને ગમતું નહીં. અસત વસ્તુ શું છે, આ નશ્વર શરીર છે, અને એને આપણે શાશ્વત માની લીધું છે, કે આ શરીર જ હું છું, અને આને સુખી કરવું મારા જીવનનું લક્ષ્ય છે. ખાટલામાં પડેલા હશે, ચમચી ચમચી પાણી પીતા હશે ને, તો એને એમ જ હશે કે હું ક્યારે મરવાનો નથી. એટલે આ અસત ગ્રહાત. અને એક વર્ષ પૂરું થયું, અને પૂરું થતાની સાથે જ ષંડ અને અમર્ક કે હવે આપણે છે ને પ્રહલાદને પિતા પાસે લઈ જશું, રાજા પાસે, એટલે રાજા ખુશ થઈ જશે, એટલે પછી આપણને ઈનામ આપશે. એક વર્ષ પૂરું થાય એટલે એકદા અસુર રાટ પુત્રમ અંકમ આરોપ્ય પાંડવ પ્રપચ્છ કથ્ય તામ વત્સ મન્યતે સાધુ યદ ભવાન. એક વર્ષ પૂરું થયું ને ગુરુકુળમાં રજાઓ પડી, ત્યારે હિરણ્યકશિપુ પોતાના દીકરાને સૌથી પહેલા તો માતા પાસે ગયો પ્રહલાદ મહારાજ. અને એક વર્ષ એટલે 365 દિવસ, છોકરો દૂર હોય એટલે માતાને કેટલો સ્નેહ હોય. છોકરો કમાવા ગયો હોય, પહેલા બધા છે ને હીરા ઘસવા જતા, 6 મહિને 12 મહિને આવે એટલે માતા એને કેટલા વાલ કરે, એને ચુંબન કરે, એને ગળે મળે, મારો દીકરો, મારો ભાઈ, ને બધા. તો પ્રહલાદ મહારાજ 5 વર્ષનો બાળક જ્યારે આવ્યો, ત્યારે પ્રહલાદ મહારાજ તો સ્નાન પણ જેમ તેમ કરતા, નાના બાળકો તો કેવી રીતે પરફેક્ટ ન કરે સ્નાન, અને જટા બની જતી બધી. તો કયાદુ એ બરોબર સ્નાન કરાવ્યું, એને પેટ ભરીને જમાડ્યો, કારણ કે ગુરુકુળમાં તો કોઈ સ્નેહથી જમાડે નહીં. જેટલા સ્નેહથી માતા જમાડે એવા કોઈ બીજા હોસ્ટેલમાં જમાડવાના છે? તો પ્રહલાદ મહારાજને જમાડ્યા અને પ્રેમથી લાડ વાલ કર્યા, અને હિરણને કશિપુ કે પ્રહલાદને બોલાવો, અને પ્રહલાદને બોલાવી અને પ્રહલાદને લાડ કરે છે, વાલ કરે છે. અને પ્રહલાદ મહારાજને એક પ્રશ્ન પૂછે છે, એ પ્રશ્ન બહુ સુંદર છે, પણ એ પ્રશ્ન આપણે આવતીકાલે શ્રવણ કરશું. આવતીકાલે હિરણને કશિપુ એ પ્રશ્ન પૂછશે કે બેટા, આખું વર્ષ તને ગુરુકુળમાં તું જે પણ શીખ્યો એમાંથી સારામાં સારી વસ્તુ તને શું લાગી? પ્રહલાદ મહારાજ કે જાવા દેન બાપા, શું કામ પૂછો છો? તો કે ના ના, તું કે તને બહુ સારી વસ્તુ તને શું લાગી? જેમ આપણે સાંજે થાકેલા પાકેલા આવ્યા હોય બધા, તો આપણે નથી પૂછતા બેટા આજે સ્કૂલમાં શું શીખવાડ્યું? એટલે દીકરો કે એ બી સી ડી ને, બેટા તું બોલતો કેવી રીતે? અને કાલી કાલી ભાષામાં જ્યારે દીકરો બોલે તો કેવું લાગે? સારું. એવી જ રીતે હિરણ્યકશિપુ પોતાના દીકરાને આવતીકાલે એ પ્રશ્ન પૂછશે. તો બધા 4 વાગે પધારો અને આ કથાનો રસપાન કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.